સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પર લોકસભામાં ચર્ચાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જવાબ આપશે. પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં રાજ્યોના મુખ્ય સચિવોની 4થી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. ધોરીમાર્ગો પર સલામતી વધારવા અદ્યતન નવા રૂટ પેટ્રોલિંગ વાહનો શરૂ કરવાની ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળની યોજના. શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આવતીકાલથી ભારતની 3 દિવસની મુલાકાતે આવશે. અને જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઇનલમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે. સમાચાર વિગતવાર. ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પર લોકસભામાં ચર્ચા આજે પણ ચાલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આ ચર્ચાનો જવાબ આપશે. બંધારણ અપનાવવાના 75 વર્ષ પૂરા થવાના અવસર પર ગઇકાલે લોકસભામાં 2 દિવસીય ચર્ચા શરૂ થઈ. ચર્ચાની શરૂઆત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતીય બંધારણે સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનના તમામ પાસાઓને ધ્યાનમાં લઈને રાષ્ટ્ર નિર્માણનો માર્ગ મોકળો કર્યો છે. વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા શ્રી સિંહે કહ્યું કે તાજેતરના વર્ષોમાં બંધારણને માત્ર એક પક્ષના યોગદાન તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બંધારણ એ કોઈ એક પક્ષનું યોગદાન નથી, પરંતુ ભારતીય મૂલ્યોને અનુરૂપ એક અનન્ય પરિવર્તનકારી દસ્તાવેજ છે. શ્રી સિંહે કહ્યું કે ભારતીય બંધારણ પ્રગતિશીલ, સર્વસમાવેશક અને પરિવર્તનશીલ છે. ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે નાગરિકોને સુરક્ષિત રાખવા માટે બંધારણ એક રક્ષણાત્મક કવચ છે. તેમણે કહ્યું કે આ ન્યાય, એકતા અને અભિવ્યક્તિના અધિકારની ઢાલ છે. શ્રીમતી વાડ્રાએ આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષે આ રક્ષણાત્મક કવચને તોડવાનો પ્રયાસ કર્યો છે. ચર્ચામાં ભાગ લેતા સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કહ્યું કે બંધારણ લોકશાહીની આત્મા છે. તેમણે કહ્યું કે ગૃહમાં 75 વર્ષ બાદ ફરીથી બંધારણ પર ચર્ચા થઈ રહી છે. શ્રી યાદવે કહ્યું કે બંધારણ દેશના દલિત અને વંચિત લોકોનું સાચું રક્ષક છે. તો ડીએમકેના ટી આર બાલુએ કહ્યું કે બંધારણ માત્ર કાયદો, અધિકારો અને ફરજોનું પુસ્તક નથી, પરંતુ સ્વતંત્ર ભારતના પ્રથમ પેઢીના નેતાઓનું વિઝન છે, જે દેશને માર્ગદર્શન આપે છે. જનતા દળ યુનાઇટેડના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે કહ્યું કે જે લોકો બંધારણ સાથે છેડછાડ કરશે તેમને માફ કરવામાં આવશે નહીં. તેમણે કટોકટી લાદવા અને ચૂંટાયેલી રાજ્ય સરકારોને પછાડવા માટે કલમ 356નો દુરૂપયોગ કરવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી, તેલુગુ દેશમ પાર્ટીના બાયરેડ્ડી શાબરી, શિવસેના યુબીટીના અરવિંદ સાવંત, એનસીપી શરદ પવાર જૂથના અમોલ રામસિંહ કોહલે, લોક જનશક્તિ પાર્ટીના શાંભી ચૌધરી સહિત અનેક સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઇકાલે નવી દિલ્હીમાં પોર્ટુગલના વિદેશમંત્રી પાઉલો રાંગલે સાથે ચર્ચા કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે તેમણે ભારત અને ડિજિટલ પોર્ટુગલ વચ્ચેના સંબંધોની સમીક્ષા કરી હતી અને સ્વચ્છ ઉર્જા, ટેકનોલોજી, ડિજિટલ પરિવહન, હેરિટેજ અને દરિયાઈ સહયોગ જેવા ક્ષેત્રોમાં નવી તકોની અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયા, યુક્રેન અને ઇન્ડો પેસેફિક સંબંધિત મુદ્દાઓ પર પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ડોક્ટર જયશંકરે બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સહયોગ તથા ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે પોર્ટુગલના સમર્થનની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાજ્યોના મુખ્ય સચિવોની 4થી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ પરિષદનો ઉદ્દેશ સહકારી સંઘવાદ પર ધ્યાન કેન્દ્રિત કરીને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાનો અને ઝડપી વૃદ્ધિ તથા વિકાસ હાંસલ કરવા માટે વધુ સહકાર સુનિશ્ચિત કરવાનો છે. મુખ્ય સચિવોની પ્રથમ પરિષદ જૂન 2022માં ધર્મશાલામાં, બીજી જાન્યુઆરી 2023માં દિલ્હીમાં અને ડિસેમ્બર 2023માં દિલ્હીમાં ત્રીજી પરિષદ યોજાઈ હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ પરિષદમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર મહિલા વિકાસનો દ્રષ્ટિકોણ બદલીને મહિલાઓના નેતૃત્વમાં વિકાસ લાવવા માટે પ્રતિબદ્ધ છે. ગઇકાલે નવી દિલ્હીમાં એક દિવસીય કાર્યશાળાનું ઉદઘાટન કરતા આ મુજબ તેમણે જણાવ્યું હતું. આ કાર્યશાળાનો વિષયવસ્તુ મહિલા નેતા વર્ષ 2027માં વિકસિત ભારત માટે શૈક્ષણિક શ્રેષ્ઠતા તૈયાર કરવું રહેલ છે. શિક્ષણમંત્રીએ કહ્યું કે કાર્યશાળામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના દ્રષ્ટિકોણ મુજબ શિક્ષણના દરેક સ્તરે મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. શ્રી પ્રધાને કહ્યું કે મહિલા સશક્તિકરણના ભારતીય મોડલની રચના એવી રીતે થવી જોઈએ કે મહિલાઓ તમામ નીતિ ઘડતર અને જીવનના વિકલ્પોની પસંદગીમાં સામેલ હોય. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર પણ સાંભળી શકશો. અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરી શકો છો. ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ ધોરીમાર્ગો પર સલામતી વધારવા માટે હાઇવે સાથી નામના અદ્યતન નવા રૂટ પેટ્રોલિંગ વાહનો શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વાહનો કટોકટીની પરિસ્થિતિઓ પર દેખરેખ રાખવા અને પ્રતિસાદ આપવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગના ભાગોનું નિરીક્ષણ કરશે. આ વાહનમાં બંધ કેબિનેટ અને AI સક્ષમ ડેશબોર્ડ કેમેરા હશે. આ વાહનો ટ્રાફિક અવરોધ ઘટાડવા, માર્ગ સલામતી સુધારવા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર એકંદર માર્ગ વપરાશકર્તા અનુભવને વધારવા માટે અદ્યતન માહિતી અને સલામતી ઉપકરણોથી સજ્જ હશે. શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આવતીકાલથી ભારતની 3 દિવસની મુલાકાતે આવશે. ગઈકાલે મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા બાદ શ્રી દિસાનાયકેની આ પ્રથમ વિદેશ મુલાકાત હશે. મુલાકાત દરમિયાન શ્રી દિસાનાયકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. શ્રી જયસ્વાલે કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં એક વ્યાપાર કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે અને બિહારમાં બોધગયાની પણ મુલાકાત લેશે. તેમણે કહ્યું કે શ્રી દિસાનાયકેની આ મુલાકાત બંને દેશો વચ્ચે બહુપક્ષીય અને પરસ્પર સહયોગને મજબૂત બનાવશે. જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઇનલમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે. ઓમાનના મસ્તકમાં રમાઈ રહેલી આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. ભારતે ગુરૂવારે થાઇલેન્ડને 9-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીત સાથે ભારત આવતા વર્ષે ચીલીમાં યોજાનાર FIH જુનિયર મહિલા હોકી વિશ્વકપ માટે પણ ક્વોલિફાય થઈ છે. આજે બીજી સેમીફાઇનલમાં ચીનનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગે શરૂ થશે. દેશમાં સૈન્ય કાયદો લાદવાના પ્રથમ પ્રયાસ બાદ દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેલ વિરુદ્ધ બીજા મહાભિયોગ પ્રસ્તાવ પર આજે સંસદમાં મતદાન કરશે. ભારતીય સમય અનુસાર લગભગ બપોરે 12:30 વાગ્યાથી મતદાન શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષ લેઉવા.
આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોને મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કર લખે છે, ભાજપ વર્સિસ કોંગ્રેસનું બંધારણ, અલ્લુ અર્જુનની ધરપકડ, જામીન મળ્યા. આ સંદેશનું મુખ્ય શીર્ષક છે. ગુજરાત સમાચારે મુખ્ય શીર્ષકમાં લખ્યું, ટ્રમ્પ સત્તા સંભાળતા જ 18,000 ભારતીયોને ઘર ભેગા કરશે. દેશ થીજ્યો, 12 રાજ્યમાં કોલ્ડવેવ, આ ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે. સેન્સેક્સ 2,131 પોઈન્ટની ઉથલપાથલને અંતે 843 પોઈન્ટ ઉછળ્યો. આ સમાચારને નવ ગુજરાત સમયે મુખ્ય મથાળું બનાવ્યું છે.
અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પર લોકસભામાં ચર્ચાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જવાબ આપશે. પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં રાજ્યોના મુખ્ય સચિવોની 4થી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. ધોરીમાર્ગો પર સલામતી વધારવા અદ્યતન નવા રૂટ પેટ્રોલિંગ વાહનો શરૂ કરવાની ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળની યોજના. શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આવતીકાલથી ભારતની 3 દિવસની મુલાકાતે આવશે. અને જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઇનલમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.